ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય રચે તત્વાર સૂત્ર પરમાભમ એમાં આપણે પાંચ પ્રકારના જ્ઞાનની ચર્ચા કરી રહ્યા છે. એમાં આજે કેવળ જ્ઞાનની ચર્ચા આપણે થોડી આગળ વધારશું. લાસ્ટ ટાઈમ આપણે થોડી ચર્ચા કરી હતી. આજે આપણે સૂત્રમાં જેની ટીકા આપી છે વાંચવાનું બાકી છે. પ્લસ પરિદૃષ્ટિમાં કેવળ જ્ઞાન ઉપર ઘણું સરસ કન્ટેન્ટ છે, તેની આપણે આજે ચર્ચા કરશું. જો સૌથી પહેલા હું તમને બતાવું, આ પરિશિષ્ટનો એક વિષય છે કે આપણે અહીંયા લેતા નથી, તમે હોમવર્ક તરીકે વાંચજો. એમાં અંદર ઘણું બધું કન્ટેન્ટ ભરેલું છે. ભૈયા પાંચમા પરિશિષ્ટ નીકાળીને પેજ નંબર હે 159, ગુજરાતી મેં 159, એટલે પાંચમું પરિશિષ્ટ છે પાછળ પેજ 159. જો પરિશિષ્ટ નું ટાઇટલ છે કેવળ જ્ઞાન નું સ્વરૂપ, ખ્યાલ આવે ને? કેવળ જ્ઞાન ઉપર તો વિષય એટલો વિશાળ છે કે તમે એનું કન્ટેન્ટ કવર કરવા જાઓ તો કમસે કમ એમાં 10 કલાક તો જોઈએ. એના વિવિધ ગ્રંથમાં જે વિવિધ પ્રકારનું વર્ણન આવે છે તો ત્યાંથી અલગ અલગ જગ્યાથી પછી કાઢીને આપણે એને સ્વાધ્યાય કરી શકીએ. તો આપણે અહીંયા પાઠશાળાની જેમ ભણીએ છીએ એટલે એટલો તો આપણે અહીંયા ડિટેલમાં જવાનો સ્કોપ નથી. પણ હું તમને આમાં બતાવવા માંગુ છું કે આ પરિશિષ્ટમાં પણ કેટલું બધું ભરેલું છે એ તમે વાંચજો. અહીંયા એક વર્ડ ટુ વર્ડ વાંચીને આપણે આને કવર નહીં કરી શકીએ. પણ જો આપણે આને અહીંયા ખાલી એના ટાઇટલ જોઈએ છે, કેવળ જ્ઞાનનું સ્વરૂપ, બરાબર, એમાં જો પહેલા જ આ બધો આધાર ષટખંડાગમની ધમલા ટીકા પ્લસ બીજા અનેક જુદા જુદા ગ્રંથો છે ત્યાંથી લેવામાં આવ્યો છે. તો જો બધા ઇન્વર્ટેડ કોમાસ છે ને, તે કેવળ જ્ઞાન સકળ છે, સંપૂર્ણ છે અને અસત્પન્ન છે, અસપત્ન છે, અસપત્ન. અહીંયા સપત્ન એટલે શત્રુ, તો કેવળ જ્ઞાનનો કોઈ શત્રુ નથી. એવી રીતે અખંડ હોવાથી તે સકળ છે. આ પુસ્તક 13 સૂત્ર 81-82 ધમલા ટીકા એમાંથી લીધું છે. હવે એક એક શબ્દ જે છે એનો મીનિંગ અને કેવી રીતના અખંડ છે, કેવી રીતના પૂર્ણ છે, એ નીચેના પેરેગ્રાફમાં બધું આખું સમજાવે છે. પછી જો આગળ નેક્સ્ટ પેજ ઉપર જઈએ, જે બોલ્ડ ટાઇટલ્સ છે આપણે એ જ વાંચીએ છીએ. જો આગળ દેવાદી લોકમાં જીવની ગતિ, આ ગતિ તથા ચયન અને ઉપપાદ ને પણ સર્વજ્ઞ ભગવાન જાણે છે. એ દેવાદી એટલે ચારેય ગતિઓ. એ ચારેય ગતિમાં જીવની ગતિ અને આ ગતિ, એટલે જીવ કઈ ગતિમાં જાય છે, ક્યાંથી ક્યાં જઈ શકે છે, કેવા પરિણામ કરે તો મનુષ્યથી કઈ ગતિમાં જાય, મનુષ્યથી કઈ કઈ ગતિમાં જઈ શકે એ બધું. પછી ચયન, ચયન એટલે સિલેક્શન, ચયન એટલે સિલેક્શન. તો કયો જીવ કેવા પરિણામથી કઈ ગતિમાં જાય છે. અને ઉપપાદ, ઉપપાદ એટલે કે ત્યાં જન્મ, ત્યાં જન્મ કરીને જીવને કેવા સાધનો મળે છે, કેવા પરિણામ થાય છે, કેવા સંયોગો હોય છે, એ પણ સર્વજ્ઞ ભગવાન જાણે છે. આગળ જો ઉદ્ગલો ના આગમન ગમન ચયન અને ઉપપાદ સંબંધી. હવે ઉદ્ગલ દ્રવ્ય છે તેમાં મુખ્યત્વે બે પ્રકાર છે, એક દ્રવ્ય કર્મ નો કર્મ. દ્રવ્ય કર્મ એટલે જે આઠ કર્મ છે તે, અને નો કર્મ એટલે આ શરીર, આ વાણી, આ મન, આ પુસ્તક આદિ, આ દિવાલો, આ બધું નો કર્મ છે. ખ્યાલ આવે ને? તો હવે કયા પૂજ્ગલે કયા ફોર્મમાં પરિણમવાનું છે? પૂજ્ગલોમાં 23 પ્રકારની જુદી વર્ગણ આવે છે. એટલે એમ સમજો કે તમે 23 ટાઈપ્સ ઓફ પૂજ્ગલ ઇન અવે. પરમાણુ એટ ધ ફંડામેન્ટલ યુનિટ ઇઝ વન પરમાણુ, પણ એનો જે સ્કંદ બને, બે અથવા બે થી અધિક પરમાણુ નો બંધ, એને કહેવાય સ્કંદ. તો જુદા જુદા નંબર ઓફ પરમાણુઓ મળીને જુદી જુદી પ્રકારની વર્ગણાઓ બને છે. હવે એ વર્ગણાઓથી જુદા ફંક્શન થાય છે. જેવી રીતના ભાષા વર્ગણાથી ભાષા બને છે, તો જે ભાષાના પર ઉદ્ગલ સમજો એનાથી શરીર ન બને. ખ્યાલ આવે? એ પરમાણુ જ્યાંથી છૂટા પડીને બીજા સ્કંદમાં ભળી જાય તો એ શરીરના જે ઔદારિક વર્ગણા છે, આહાર વર્ગણા, સોરી આહાર વર્ગણા, આહાર વર્ગણાથી ઔદારિક, વૈકરિક અને આહારક શરીર બને. આ જે બધું દેખાય છે આપણને, જેટલું બધું, આ બધું આહાર વર્ગણાથી બનેલું છે. ખ્યાલ આવે ને? તો એ પૂજ્ગલો જુદા જુદા ફોર્મ લઈને જુદી જુદી વર્ગણાઓથી અલગ અલગ ફોર્મમાં કન્વર્ટ થાય છે. હવે સમજો, એક સમયમાં જીવે રાગ દ્વેષના ભાવ કર્યા, બરાબર, તો કર્મ આવે. હવે એક સાથે અનંત કર્મ પરમાણુ આવે. કર્મને કેવી રીતના ખબર કે એને કઈ પ્રકૃતિમાં કન્વર્ટ થવાનું છે? કેમકે કર્મ આવ્યા તો એ આઠ મૂળ પ્રકૃતિ, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અંતરાય આદિ, અને 147 ઉત્તર પ્રકૃતિઓ, એમાં કન્વર્ટ થશે ને? કે ભાઈ આ કર્મ પરમાણુ તો મતિ જ્ઞાનાવરણમાં કન્વર્ટ થયો, આ પરમાણુ તો મિથ્યાત્વમાં કન્વર્ટ થયો, આદિ આદિ, સાતા વેદની આદિ, સમજી લો. એમાં પણ 147 માંથી અમુક કર્મ બંધાય છે, અમુક નથી બંધાતા. જેવી રીતના સમજો કે મનુષ્ય આયુ, સોરી મનુષ્ય ગતિ બંધાય, મનુષ્ય ગતિ નામ કર્મ, તો એની સાથે એના રિલેટેડ જે બીજા નામ કર્મના પરમાણુ છે, કે મનુષ્ય ગતિ, કે એની સાથે જે સંહનન હોય, જે સંસ્થાન હોય, જે એના હાડકાની મજબૂતી આવી, શરીરનું બંધારણ આવી, તો એ મનુષ્ય ગતિને રિલેટેડ જ બંધાય છે. તો કર્મને આટલી બધી કેવી રીતના ખબર કે એને કયા ફોર્મમાં કન્વર્ટ થવાનું છે? ખ્યાલ આવે ને? તો જો આમાં ખબર પડવા જેવું કાંઈ નથી. પૂજ્ગલને જ્ઞાન ભલે નથી, પણ દરેક દ્રવ્યનું પરિણમન પોતાની રીતે આવી રીતના થઈ જાય છે. જેવી રીતના આપણે જમવાનું જમીએ, બરાબર, તો એમાં ફૂડ ઇઝ ફૂડ. ચલો સાયન્ટિફિકલી વાત કરીએ તો દેર ઇઝ સમ પ્રોટીન, સમ કાર્બોહાઈડ્રેટ આદિ, બરાબર, પણ જ્યારે અંદર જશે તો એમાંથી અમુક વસ્તુ બ્લડમાં કન્વર્ટ થઈ જશે, અમુક મસલ્સમાં જશે, અમુક ફેટ નીકળી જશે, અમુક સ્વેટમાં વહી જશે, અમુક યુરિન આદિ થઈ જશે. હવે પૂજ્ગલને કેવી રીતના ખબર એને શું કરવાનું છે? ભલે એને ખબર નથી, પણ ત્યાં પરિણમન એનું એની રીતે થાય છે, અને કેવડી ભગવાન આ બધા જ પરિણમનને જાણે છે. તો એટલે અહીંયા કહ્યું પૂજ્ગલનું આગમન ગમન ચયન, ચયન એટલે સિલેક્શન, કે કઈ રીતે કન્વર્ટ થશે, એનો ઉપપાદ આદિ સંબંધી જ્ઞાન કેવડી ભગવાનને હોય છે. પછી જો આગળ ધર્મ અધર્મ કાળ અને આકાશના ચયન અને ઉપપાદ, એટલે બીજા દ્રવ્યોમાં શું થાય છે એ પણ એમને ચાલે છે. બંધને પણ ભગવાન જાણે છે. જો આગળ મોક્ષ રુદ્ધિ સ્થિતિ તથા યુતિ અને તેના કારણો પણ જાણે છે. મોક્ષ કેવી રીતના પ્રાપ્ત થશે, કયા જીવને ક્યારે પ્રાપ્ત થશે, કયા નિમિત્તથી પ્રાપ્ત થશે, કેવા પુરુષાર્થથી પ્રાપ્ત થશે, કઈ ગતિમાં એમને સમ્યત્વ થશે, એના પછી કેટલા ભવ થશે, આજે બધું કેવડી ભગવાન જાણે. પછી જો આગળ ત્રિકાળ વિષયક સર્વ પ્રકારના સંયોગ અથવા સમીપતાના સર્વ ભેદને જાણે છે, કે ત્રણેય કાળમાં જીવની સાથે કેવા સંયોગો ભેગા થશે, સમીપ રહેશે કે દૂર વયા જશે, આજે બધું કેવડી ભગવાન જાણે છે. જો આગળ છ દ્રવ્યોના અનુભાવ તથા ઘટોત્પાદન રૂપ અનુભાવને પણ જાણે છે. હવે આ છ દ્રવ્યોના અનુભાવ આદિ એ વાંચજો તમે, એકદમ થોડું ડિટેલમાં છે. મારે તો તમને કન્ટેન્ટ બતાવું છું કે જો પરિશિષ્ટમાં આવી રીતના કેવળ જ્ઞાનનું ઘણું ડિટેલ આપેલું છે. આ બધું તમને હોમવર્ક તરીકે આપું છું, તમે વાંચજો. જો આપણે પણ મૂળ સૂત્ર પર આવી જઈએ, શું થાય કે જે પાઠશાળા જેવું હોય ને એમાં એક કન્ટેન્ટનો ફ્લો હોય, એ કન્ટેન્ટનું બંધારણ હોય કે આના પછી આ વિષય આવે, આના પછી આ વિષય આવે, એ વિષયમાં પણ કન્ટેન્ટ હોય, એક પોઈન્ટ, બે પોઈન્ટ, ત્રણ પોઈન્ટ, એવું કવર કરીને આપણે કન્ટેન્ટ કવર કરીએ. પ્રવચન જુદી વસ્તુ છે, એમાં કોઈ પોઈન્ટ કવર કરવાનું નથી, એમાં તો બસ ભાવનામાં સમજાવવાનું છે. હવે પ્રવચનમાં તમે બે લાઈન પર જ પ્રવચન આપો તો પણ ચાલે, અને બે પેજ પર વાંચીને સમજાવો તો પણ ચાલે, ધેર નો લિમિટેશન. જ્યારે આમાં તો આપણે અધ્યાયો પૂરા કરવાના છે તો આપણે આગળ વધીએ છીએ. જે ડિટેલ ઓરિએન્ટેડ વ્યક્તિ હશે એ વાંચો તો તમને આમાંથી ઘણો માલ મળે. ચલો આગળ જોઈએ. જો આપણે કેવળ જ્ઞાનની વાત ચાલતી હતી, સૂત્ર 29 બે પેજ 75 હા સ્લાઇડ રચીએ છીએ, સ્લાઇડ રચીએ. જો આપણે કેવળ જ્ઞાનની શરૂઆત શું કરી લાસ્ટ ટાઈમ, કે કેવળ જ્ઞાન કોને કહે છે, તો જે સૂત્રમાં આપ્યું છે સર્વ દ્રવ્ય પર્યાયેષુ કેવલસ્ય. કેવળ જ્ઞાનનો વિષય સંબંધ સર્વ દ્રવ્ય અને તેમના, એટલે હિન્દીમાં વાંચું, કેવળ જ્ઞાન કા વિષય સંબંધ સર્વ દ્રવ્ય ઓર ઉનકી સર્વ પર્યાય હૈ. સોરી ભૈયા, પેજ હૈ 508 સ્લાઇડ. દેખાય છે કેવળ જ્ઞાન સર્વ દ્રવ્ય પર્યાય શું કેવલ હશે. કેવળ જ્ઞાન કા વિષય સંબંધ સર્વ દ્રવ્ય ઓર ઉનકી સર્વ પર્યાય હૈ, અર્થાત કેવળ જ્ઞાન એક હી સાથ સભી પદાર્થ કો ઉનકી સભી પર્યાયો કો જાણતા હૈ. આના પર જેટલું વિચાર કરો ને એટલું આપણને વધારે કેવળ જ્ઞાનનું સ્વરૂપ ભાષે છે કે એક જ દ્રવ્ય તમે લો અને એના અનાદિ અનંત પર્યાયને ખાલી મેપ કરવાની ટ્રાય કરો કે હું જીવ અહીંયા આ મનુષ્ય ગતિમાં ત્યાંથી આવ્યો. આપણે જે કહીએ ને જાતિ સ્મરણમાં 10 ભવનું જ્ઞાન થયું, 20 ભવનું જ્ઞાન થયું આદિ, અને ભવિષ્યમાં આવી રીતના 5મા ભવે મોક્ષ જશે કે 15 ભવની અંદર મોક્ષ પ્રાપ્ત કરી જ લેશે, તો ત્યાં સુધી આ જીવ કયા કયા ભાવમાં જશે. અચ્છા કયા ભાવમાં નહીં, આ મનુષ્ય પર્યાયમાં અત્યારના જે 60-70-100 વર્ષ છે તો એમાં આ જીવનું ગમન ક્યાં ક્યાં થશે, ખ્યાલ આવે ને. આપણે આની આગળના સૂત્રમાં ઓલું જોયું હતું ને, ક્ષેત્ર અને સ્પર્શના, ખ્યાલ આવે, 7મા-8મા સૂત્રમાં જોયું હતું. ક્ષેત્ર એટલે કે ભાઈ અત્યારનો હું ક્યાં છું, કે પાર્લા મંદિરમાં છું, અને સ્પર્શના કોને કહેવાય કે હું ક્યાંથી આવ્યો. કે જો એક લાઈન ડ્રો કરતા જાઉં, સવારના ઉઠ્યો તો સમજો મારા બેડમાં હતો, ત્યાંથી હું મારા ઘરમાં કિચનમાં ગયો, રૂમમાં ગયો, અહીંયા ગયો, ત્યાં ગયો, આમ ગયો, આ આખું લાઈન ડ્રો કરતા જાઉં. પછી ત્યાંથી મંદિર આવ્યો, મંદિરમાં પહેલા ઉપર દર્શન કર્યા, સેકન્ડ ફ્લોર પર દર્શન કર્યા, સ્વાધ્યાય હોલમાં આવ્યો, પછી પાછળ બેઠો, આગળ બેઠો, આવી રીતનું આ બધું લાઈન ડ્રો કરતા જાય, કેવું કોમ્પ્લિકેટેડ મેચ થાય. હવે એ આખું સમજો કે ત્રણેય કાળનું આવું લાઈન ડ્રો કરો અને કોઈ જીવની ટ્રેજેક્ટરી કેવી બને, ખ્યાલ આવ્યો કે નહીં. હવે એવી તમે બધા જ જીવની બનાવો અને એવી બધા જ પુદ્ગલ દ્રવ્યની બનાવો અને બાકીના 4 દ્રવ્યની પણ બનાવો, ધર્મ, અધર્મ, આકાશ, કાળ, કે જે રીતના આકાશ છે તો એ આકાશના કયા સ્પેશિયલ કોઓર્ડિનેટ્સમાં કોણ વ્યક્તિ આવે છે, ખ્યાલ આવે. એવી રીતના સમજો કે આ છે તો ગઈકાલે અહીંયા નહોતું, હવે આજે રવિવાર છે અહીંયા મૂક્યું છે, તો એ આકાશના પ્રદેશોમાં એ નહીં હતું ને. હવે સમજો એ લાસ્ટ સન્ડેના આપણે પાઠશાળામાં જયસિંહબેનનો ક્લાસ હતો, તો એ આકાશના પ્રદેશોમાં લાસ્ટ સન્ડે ત્યાં જયસિંહબેનનો જીવ હતો, ખ્યાલ આવે છે કે નહીં. તો આવી રીતના આકાશના દરેકે દરેક પ્રદેશમાં લોકાલોકના અને ત્રણે કાળના કયો પદાર્થ ક્યાં જાય છે વિચાર કરો, ખ્યાલ આવે ને? અને આ બધું જ્ઞાન કેવડી ભગવાનને એક સમયમાં સાથે થઈ જાય. એટલે એક એક શબ્દમાં કહીએ તો સર્વ દ્રવ્ય પર્યાયેશુ, કે બધા જ દ્રવ્યમાં બધા જ પર્યાયોને કેવડી ભગવાન જાણે. એટલે સંક્ષેપમાં કેવું હોય તો એટલું જ કામ છે ને કે ભાઈ તું આત્મા છે, બસ લીન થઈ જાય. સંક્ષેપમાં જેના આગળ આટલો જ છે. અને વિસ્તાર કરવા જઈએ તો આખા 12 અંગ 14 પૂર્વ છે, અને તોય એમાં બધું સમાતું નથી, કેમ કે દિવ્ય ધ્વનિમાં એના જેવું અનંત ગણો ભાવ ભરેલો છે. ખ્યાલ આવે ને? એના જેવું છે. એ કેવડી ભગવાન કેટલું જાણે છે કે બધું જાણે. એક શબ્દમાં કહી દીધું બધું જાણે. પણ હવે એનું ડિટેલ કરવા જાઓ, એનો ભાવ સમજવા જાઓ, તો પછી ઘણો 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 વિસ્તાર કરી શકાય. જો આગળ જોઈએ, હવે જો આમાં ઘણા બધા તર્ક ને એવી રીતના આપ્યું છે, આપણે આ ટીકા વાંચીએ છીએ. જેની વાત શાસ્ત્ર હોય તો ટીકામાં જોતા જાય, નહીં તો સ્લાઇડમાં જોતા જાય. કેવળ જ્ઞાન અસહાય જ્ઞાન છે. અસહાય કેમ કીધું એને? કેમ કે ઇન્ડિપેન્ડન્ટ છે, એને કોઈ પણ દ્રવ્યની સહાયની જરૂરત નથી. હા, જો અમારે ગઈકાલે જ દાદરમાં સ્વાધ્યાય હતો, ત્યાં બહુ સરસ વાત ચાલી. ત્યાં ચાલે છે પ્રવચન સારની 30મી ગાથા 29:30. ત્યાં ટોપિક શું આવ્યો કે જે દરેક જીવ જીવ દ્રવ્ય છે એનામાં જ્ઞાન ગુણ છે, જ્ઞાન સ્વભાવ છે, અને જ્ઞાન સ્વભાવ એની જ્ઞાન પર્યાય પ્રગટ થાય છે. એ પર્યાય જ્ઞેયોને જાણે છે. જ્ઞેય એટલે બહારના બધા પદાર્થ. હવે બહારના બધા પદાર્થ પોતાની સત્તામાં છે, બરાબર? દરેક પદાર્થ છે. હવે સમજો કે આ ફોન મેં તમને બતાવ્યો તો બધાને દેખાયો ને, તો ફોનની સત્તા ફોનમાં છે. તો તમારા જ્ઞાનમાં જે જણાવ્યું એ શું છે? કે જેવી રીતના મિરરમાં એક પ્રતિબિંબ પડે છે, એવી રીતના ફોનનું એના આકારનો રિફ્લેક્શન આપણા જ્ઞાનમાં પડે છે, જેને જ્ઞાનાકાર કહેવાય છે. આને કહેવાય જ્ઞેય, પદાર્થને કહેવાય જ્ઞેય. એના આકાર, આકાર એટલે નોટ શેપ, પણ એવરીથિંગ, એનો કલર, એનો આખું ફોર્મ, એને કહેવાય જ્ઞેયાકાર. જે જ્ઞાનમાં પડ્યું એને કહેવાય જ્ઞાનાકાર. હવે વિચાર કરો કે દરેક જીવ ખરેખર પદાર્થને જાણતો જ નથી. કોને જાણે છે? કે પોતામાં જે જ્ઞાનનો આકાર પડ્યો એને જાણે છે, એટલે કે જ્ઞાનાકારને જાણે છે. જ્ઞાન કોને જાણે છે? જ્ઞાનાકારને જાણે છે. હવે એ જ વસ્તુ આપણા દૈનિક જીવનમાં લગાવો કે શાક ભાવે છે કે નથી ભાવતી. તો ખરેખર શાકમાં ભાવવું ન ભાવવું કઈ પ્રોપર્ટીઝ જ નથી. આ તો જ્ઞાનમાં એવો ભેદ પાડી દીધો કે જો આવું જ્ઞાન થાય મને ગમે છે, આવું જ્ઞાન થાય મને નથી ગમતું. કોઈને ઠંડી ગમે, કોઈને ગરમી ગમે, કોઈને એસી જોતું હોય, કોઈને ન જોતું હોય, તો એ ખરેખર એસીમાં એનું કઈ નથી. એ તો આપણા જ્ઞાનની એવી ફીલિંગ છે જેમાં આપણે જ ભેદભાવ કર્યો કે જો આવી ફીલિંગ મને ગમે છે, આવી ફીલિંગ મને નથી ગમે. હવે હેલ્ધી શરીર હોય તો આપણને આપણે એમ કહીએ કે મને આ ગમે છે, અને કંઈક વાગી ગયું હોય તો આપણે કહીએ નથી ગમતું, દુઃખે છે. ખ્યાલ આવે ને? તો સુખ દુઃખનો સંબંધ કોની સાથે છે? આપણા જ્ઞાનની ફીલિંગ સાથે જ છે, કોઈ પર પદાર્થ સાથે છે જ નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? હવે એને અહીંયા લગાવો કે કેવડી ભગવાનનું જ્ઞાન કેવું છે? કે અસહાય છે, કેમ કે જ્ઞાન જ્ઞાનને જ જાણે છે, કોઈ પર પદાર્થને જાણતું જ નથી. તો કેવડી ભગવાન લોકાલોકને જાણે છે કે નહીં? અરે બોલો, જાણે છે કે નહીં? જો ઉપચારથી કેવું હોય તો જાણે છે, કેમ કે કેવડી ભગવાન એ પદાર્થ જેવો છે એવો આકાર એમના કેવળ જ્ઞાનમાં પડે છે એને જાણે છે. પણ ખરેખર જોવા જઈએ તો કેવડી ભગવાન પોતામાં જ મગ્ન છે, એ કોઈને જોતા જ નથી, કોઈને જાણતા જ નથી. ખ્યાલ આવે ને? એમનામાં એવી શક્તિ છે કે કોઈને જાણતા નથી તો પણ બધું જણાય છે. ખ્યાલ આવે? એટલે એમના જ્ઞાનને શું કહેવાય છે? અસહાય જ્ઞાન છે. તો અસહાય જ્ઞાન અર્થાત યહ જ્ઞાન ઇન્દ્રિય મન યા આલોક કી અપેક્ષા રહે છે. પર પદાર્થ ની અપેક્ષા થી તો રહિત જ છે, પણ પોતાના ઇન્દ્રિય થી પણ નથી જાણતા, મન થી પણ નથી જાણતા, અને આલોક છે કે શું, આલોક એટલે પ્રકાશ, એમને લાઈટ ની પણ જરૂરત નથી જાણવા માટે, એમને એમને જણાવ્યું. વહ ત્રિકાળ ગોચર, ત્રિકાળ ગોચર એટલે ત્રણેય કાળમાં રહેનારા, ત્રિકાળ ગોચર અનંત પર્યાયો કો, અનંત પર્યાયો કો પ્રાપ્ત, અનંત વસ્તુઓ કો જાણતે. ત્રણેય કાળમાં જે પદાર્થો છે એ પદાર્થોમાં જે જે પર્યાયો થાય છે એ બધીને કેવળી ભગવાન જાણે છે. વહ અસંકુચિત, અસંકુચિત કેમ કીધું કેવળ જ્ઞાનને? કેમ કે કેવળ જ્ઞાનમાં હવે કોઈ સંકોચ વિસ્તાર નથી, જ્યાં બધું જ જાણે છે તેમાં દેર ઇઝ નથિંગ ટુ શ્રિંક કે નથિંગ ટુ એક્સપાન્ડ. ખ્યાલ આવે? જ્યાં બધું જ જાણી લીધું તો હવે અસંકુચિત છે. પછી કેવા છે? પ્રતિપક્ષી રહિત, એટલે હવે કેવી રીતના પહેલા મતિ જ્ઞાન જીવને હતું તો સામે પ્રતિપક્ષી મતિ જ્ઞાનાવરણ કર્મ હતું. ખ્યાલ આવે? અથવા જીવને શુદ્ધ જ્ઞાન હતું તો સામે શુદ્ધ જ્ઞાનાવરણ કર્મ, એક પ્રતિપક્ષ એટલે ઓપોનન્ટ. હવે કેવળ જ્ઞાનીને કયો ઓપોનન્ટ છે? કેવળ જ્ઞાનને પર્ટિક્યુલરલી કોઈ ઓપોનન્ટ, કોઈ પ્રતિપક્ષ જ નથી, કેમ કે સામે કોઈ કર્મ જ નથી. એટલે પ્રતિપક્ષ રહિત ઓર અમર્યાદિત રહે. ગુરુદેવ શ્રી કહેતા પ્રવચનમાં ઘણી વાર તમે સાંભળ્યું હશે કદાચ કે જે વસ્તુનો સ્વભાવ હોય એમાં હદ કેવી, જેવી રીતના સાકર કેટલી ગળી, અગ્નિ કેટલી ગરમ, તો એમાં દેર ઇઝ નો લિમિટ. એ તો એની જે સ્વભાવ છે એ બેહદ અમર્યાદિત જ છે. એવી રીતના જીવ જાણનાર છે તો કેટલું જાણે, એ કેટલું જાણે એ પ્રશ્ન જ નથી, જેટલું હોય બધું જાણી જાય. ખ્યાલ આવે? એને કહેવાય અમર્યાદિત. તો અજ્ઞાન કેવું છે? અસંકુચિત છે, પ્રતિપક્ષ રહિત છે અને અમર્યાદિત છે. જો હવે કોઈને શંકા થઈ કે તમે કહો છો કેવળ જ્ઞાન ત્રણ લોક અને ત્રણ કાળનું બધું જાણે છે, પણ જે વસ્તુ મોજુદ જ નથી, સમજો 1000 વર્ષ પહેલા, 2000 વર્ષ પહેલા મહાવીર ભગવાન થઈ ગયા, તો હમણાં તો નથી ને, તો હમણાં કેવી રીતના જાણે છે કેવળ જ્ઞાન? ચલો ત્યારે જાણ્યું તમે એમ કહો તો માનું, બરાબર છે, એમનું જ્ઞાન સાચું છે. તમે કહો અત્યારના પેલું જાણે છે તો તો ઇમેજિનરી ડિલ્યુઝનલ જ્ઞાન ના થયું, હા એ ખોટું ના થયું. જે વસ્તુ છે જ નહીં એને જાણે છે તેનો મતલબ એ જ્ઞાન ખોટું થયું. ચાલે ને? કોઈ એવો ક્વેશ્ચન કર્યો, જો જે પદાર્થ નાશ હો ચુકા હૈ ઓર જો પદાર્થ અભી ઉત્પન્ન હી નહીં હુએ ઉસે કેવળ જ્ઞાન કેસે જાણ સકતા હૈ? તો જો ઉત્તર, કેવળ જ્ઞાન નિરપેક્ષ હોને સે બાહ્ય પદાર્થો કી અપેક્ષા કે બિના હી નષ્ટ ઓર અન ઉત્પન્ન પદાર્થો કો જાણે તો એને કોઈ વિરોધ નહીં આતા. જો આને સમજો, જો કેવળ જ્ઞાન એમ જાણતું હોય કે મહાવીર ભગવાન વર્તમાનમાં છે તો તો ખોટું ઠરે, કેમ કે વર્તમાનમાં નથી, ત્યારે જોઈ ગયા. બરાબર? આપણે સાઈફાઈ સિરિયલ જોઈએ ને કોઈ, અથવા કોઈ મૂવી જોઈએ ને, તેમાં કેવું હોય કે ટાઈમ એક્સિસ હોય આખી, દરેક વ્યક્તિનું પોતાના ટાઈમમાં કંઈક ને કંઈક હયાતી કંઈક એક્ઝિસ્ટન્સ હોય. તો મહાવીર ભગવાનના જીવનું પણ તમે ટાઈમ એક્સિસ બનાવો, એમનું કંઈક તો હયાતી છે ને, કે વર્તમાનમાં ક્યાં છે? સિદ્ધશિલામાં છે, સિદ્ધ અવસ્થામાં છે, પણ ક્યારેક તો મહાવીર ભગવાન અરિયંત અવસ્થામાં પણ હતા, ક્યારેક સિંહની અવસ્થામાં હતા, ક્યારેક બીજી કઈ અવસ્થામાં હતા. તો હવે કેવળી ભગવાન કેવી રીતના જાણે છે, કેવી રીતના જાણે છે કે મહાવીર ભગવાન જે સમયે જેમ હતા એમ જાણે છે, તેમાં શું ખોટું થયું? ખ્યાલ આવ્યો ને? અચ્છા, હવે કેવળ જ્ઞાનમાં સામેના પદાર્થની અપેક્ષા નથી, એટલે સામે પદાર્થ હોવો જ જોઈએ એવું જરૂરી નથી, એમને એના વગર જ ભૂત ભવિષ્યનું બધું જણાય છે. તો માટે વર્તમાનમાં મહાવીર ભગવાન અરિયંત અવસ્થામાં હોવા જ જોઈએ, એમને અરિયંત તરીકે જાણવા માટે એવું પણ નથી. તો કેવળ જ્ઞાનમાં એ મહાવીર ભગવાનની ભૂતકાળની પર્યાય છે, એ કેવડી તરીકેની જાણે છે, ખ્યાલ આવે ને? માટે એ જ્ઞાન કઈ ખોટું નથી. એમ અહીંયા કહે છે, જો કેવળ જ્ઞાન નિરપેક્ષ હોને સે બાહ્ય પદાર્થો થી અપેક્ષા વિનાહી નષ્ટ ઓર અન ઉત્પન્ન પદાર્થો કો જાણે તો ઇસમે કોઈ વિરોધ નહીં હોતા. કેવલ જ્ઞાન તો વિપર્ય જ્ઞાનત્વ કા ભી પ્રસંગ નહીં હોતા. જો અસુ કહે છે કેવલ જ્ઞાન તો વિપર્ય જ્ઞાનત્વ, આનો શું મતલબ? જ્ઞાનમાં જે સમ્યક જ્ઞાન ને નિત્ય જ્ઞાન હોય તો સમ્યક જ્ઞાન ના ત્રણ દોષ આવે છે, સાંભળે છે? સંશય, વિપર્ય અને અવ્યવસ્થ. સંશય એટલે શું? સંશય એટલે ડાઉટ હોવો, એટલે બધાને ખ્યાલ વર્ડ આપણને સમજાવી દે. સંશય એટલે ડાઉટ હોવો. કેવળ જ્ઞાનમાં ડાઉટ હોય શકે કે ના, મહાવીર ભગવાન કદાચ આમ હશે, કદાચ આમ હશે, આઈ ડોન્ટ નો, મેબી એવું, મેબી ક્યારે ન હોય, પ્રિસાઇઝ ઇન્ફોર્મેશન કે આ સમય આમ જ હોય છે. બસ હમણાં જ આપણે જોયું ને કે ભાઈ 12 વર્ષ પછી દ્વારકા બળશે, પ્રિસાઇઝ ઇન્ફોર્મેશન. કયા નિમિત્ત થી બળશે એ પણ ફિક્સ, કેવી રીતના બળશે એ પણ ફિક્સ, કેટલા જીવો બચશે એ પણ ફિક્સ, કોણ મરી જશે એ પણ ફિક્સ. તો કેવળ જ્ઞાનમાં જાણે વર્તમાનમાં થઈ રહ્યું હોય એવી રીતના ઝલકે છે, તો એ પ્રિસાઇઝ ઇન્ફોર્મેશન છે, એટલે કોઈ એમાં સંશય નથી. વિપર્ય એટલે શું? કે જેવું હોય એના કરતા ઊંધું જ જણાય, કઈ બીજું જ જણાય, તો એવું પણ નથી. કેમ કે જેવું બને છે એવું જ જણાઈ રહ્યું છે. ફરીથી સાઈફાઈ સિરિયલમાં શું હોય કે ભાઈ ભવિષ્યમાં આમ થનારું છે ને, તો આપણે જઈને એને બદલી નાખીએ એટલે એમ ન થાય, ખ્યાલ આવે ને? પણ એવું સિરિયલોમાં થાય, રિયાલિટીમાં એવું ક્યારે ન થાય. તો કેવળ જ્ઞાનમાં જે જણાય છે એ ફોર્મ છે, આમ જ થનાર છે, ખ્યાલ આવે ને? એને ક્રમબદ્ધ પર્યાય કહેવાય, કે બધી પર્યાયો એના ક્રમમાં ફિક્સ જ છે. અને અનધ્યવસાય, થર્ડ અનધ્યવસાય એટલે આમ હશે કે આમ હશે ખબર નહીં, હવે નોટ ઇન્ટરેસ્ટેડ, કેમ? ચાલો ને, સંશય નહીં પણ અધૂરી ઇન્ફોર્મેશન છે અને ઇન્ટરેસ્ટ નથી જાણવાનો, એને કહેવાય અનધ્યવસાય. તેવું નથી, કેવળ જ્ઞાનમાં ઇન્ફોર્મેશન કેવી છે? પૂરેપૂરી છે, કોઈ અધૂરાશ નથી, ખ્યાલ આવે ને? તો અહીંયા જે શું કહે છે, કેવળ જ્ઞાન તો વિપર્ય જ્ઞાનત્વ કા ભી પ્રસંગ નહીં આવતા, એટલે કે કેવળ જ્ઞાનને ક્યારે ખોટું જણાય એવું પોસિબલ જ નથી. ક્યોંકી વહ યથાર્થ સ્વરૂપ છે પદાર્થો કો જાણતા હૈ, યદ્યપિ નષ્ટ ઓર અન ઉત્પન્ન વસ્તુઓ કા, જો આ ધ્યાનથી સાંભળજો, જો કે નષ્ટ અને અન ઉત્પન્ન વસ્તુઓ કા વર્તમાન મેં સદભાવ નહીં હૈ, તથાપિ ઉનકા અત્યંત ભાવ ભી નહીં હૈ. જો આ શું કહે છે કે ભલે એ વસ્તુઓ વર્તમાનમાં નથી પણ ક્યારેય નહોતી થઈ એવું પણ નથી, પોતાના ટાઈમમાં એ વસ્તુ એવી રીતના એક્ઝિસ્ટ કરતી હતી, ખ્યાલ આવ્યો ને? તો પોતાના ટાઈમમાં જે વસ્તુ જેવી રીતના એક્ઝિસ્ટ કરે છે એને કેવળ જ્ઞાન વર્તમાનમાં જાણી લે છે. આપણે એમ કહીએ ને કે જો પર્યાયનો સ્વભાવ શું હોય, દર સમયે નવી પર્યાય ઉત્પન્ન થાય અને નેક્સ્ટ સમય વ્યય થઈ જાય, નેક્સ્ટ સમય નવી પર્યાય ઉત્પન્ન થાય, એના પછીના સમય એ વ્યય થઈ જાય, હવે આ વ્યય એટલે નાશ થઈ ગયો, તે પર્યાય ગઈ ક્યાં? જેવી રીતના દરિયામાં લહેરો ઉઠે તો એક લહેર ઉઠી પછી નાશ થઈ ગયો, બીજી લહેર ઉઠી એનો નાશ થઈ ગયો, આ વેવ્સ આવે ને તે લહેર ગઈ ક્યાં? અરે લહેર વોઝ ઓનલી એક, એ જે દરિયાનું જ પાણી હતું એ ખાલી બહાર એક લહેરના ફોર્મમાં આવ્યું અને જયારે એનું વેવ પૂરું થયું તો દરિયામાં પાછું વેવ ગયું. એવી જ રીતે આ જે પર્યાયો થાય છે એ છે તો દ્રવ્યનો જ અંશ, એ દ્રવ્યમાં જ એની વર્તમાન પર્યાય થઈ, એનો ટાઈમ પૂરો થયો તો એ પાછી દ્રવ્યમાં વહી ગઈ, પણ એ જે પર્યાય દ્રવ્યમાં વહી ગઈ તો એક સમય માટે તો હતી ને. જેવી રીતના વર્તમાનમાં આપણે અહીંયા બેઠા છે, સવારના ઘરે તો હતા ને, તો જયારે વર્તમાનમાં અહીંયા છે તો પાસ્ટ ડિલીટ તો નથી થઈ જતું ને, એ પણ રહે છે ને, ભલે પાસ્ટ માં છે પણ ડિલીટ નથી થઈ જતું. તો જે જે વસ્તુ છે એને કેવળ જ્ઞાન જાણે. ચાલ હવે, એટલે એમ પહેલા પૂછ્યું કે ભાઈ જે હયાત જ નથી એને કેવડી ભગવાન કેવી રીતના જાણે છે? હવે ભલે વર્તમાનમાં હયાત નથી પણ ભૂતકાળમાં કે ભવિષ્યમાં તો હયાત છે ને, સાવ અત્યંત અભાવ તો નથી ને, તો બસ એને કેવડી ભગવાન જાણે. ચાલ હવે લોજિક. ચાલો હવે કેવળ જ્ઞાન નેક્સ્ટ સ્લાઇડ. કેવળ જ્ઞાન સર્વ દ્રવ્ય ઓર ઉનકી ત્રિકાળવર્તી અનંતાનંત પર્યાયો કો અક્રમ સે એક હી કાળ મેં જાણતા હૈ. હવે જો કેવું ઇન્ટરેસ્ટિંગ હશે, સમજો હું અહીંયાથી ક્લાસ પછી આપણે ઉભા થઈને ચાલશું તો અહીંયાથી દરવાજા સુધી જશું તો એક એક ડગલા બાંધીને જશું ને, પહેલું આ ડગલું પછી આ પછી આ પછી આ, 10-15 સ્ટેપ થશે ત્યાં પહોંચવા માટે, તો 10-15 સેકન્ડ પણ થશે ને ત્યાં પહોંચવા માટે. હવે આપણે કેવી રીતના જાણીએ કે પહેલું આ ડગલું પછી આ પછી આ, આપણે ક્રમશઃ જાણીએ ને તો આપણને લોજિકલી એ સિક્વન્સમાં બેસી જાય. હવે તમે કોઈ કેમેરામાં ફોટો લઈએ ને તો દેર ઇઝ સમથિંગ કોલ્ડ એઝ લોંગ શટર, એટલે ખ્યાલ છે? જેવી રીતના તમે જોયું હોય કે નાઇટ સ્કાયનો ફોટો લે, એક ફોટો લે તો તારાઓ જ્યાં છે, સૂર્ય ચંદ્ર જ્યાં છે એ કેપ્ચર થાય, પણ તમે ક્લિક કરીને છોડી દબાવી જ રાખો તો શું થાય? ઇમેજિન કરો, એની કહેવાય લોંગ શટર. તો આખો એનો જે ટ્રાવેલિંગ આખી ઓલું હોય ને પાથ, તો એ જેવી રીતના ધ્રુવનો તારો હોય એ સ્ટેશનરી દેખાય, અને એની આજુબાજુના બધા તારા આમ સર્ક્યુલર દેખાય, જાણે આખી લાઈટ સર્કલમાં જઈ રહ્યો ને એવું દેખાય. હવે એવું જ ઇમેજિન કરો કે કેવડી ભગવાનને લોંગ શટર બધું એક સેકન્ડમાં બધું નાખી દીધું, તો અહીંથી ત્યાં સુધી ચાલતા જવા માટે જે 15 સેકન્ડ લાગે પછી તો એમને એક જ સમયમાં જણાઈ જાય છે. તો એમને એક જ સમયમાં મારું પહેલો સ્ટેપ બી જણાય, બીજો બી જણાય, ત્રીજો બી જણાય. હું બસમાં કંઈક આમ ઠેબુ ખાઈને લથડી દઈશ એ પણ એમને જણાય છે. ચાલ આવ્યું ને, કેવું ગજબ છે કેવળ જ્ઞાન કે એક જ સમયમાં બધું જ એક સાથે જણાઈ જાય, કેવી વિચિત્રતા લાગે ને આપણને. જે દર સમયે જીવને કંઈક ને કંઈક ભાવ થાય છે, બરાબર, આપણે ઇન જનરલ એને કહીએ કે ભાઈ શુભ ભાવ અને અશુભ ભાવ, પણ દેટ ઇઝ અ વેરી જનરલ વે ઓફ થિંગ. ખરેખર તો દર સમયે શુભ અશુભ બે ચાલુ છે. ચાલ આવે ને, અમુક કેમ કે દર સમયે જીવને ઘાતી કર્મો પણ બંધાય છે, અઘાતી કર્મો પણ બંધાય છે. હવે જે ઘાતી કર્મ છે ને એ ખાલી પાપરૂપ જ છે, એ તો નિરંતર પાપરૂપે જ બંધાય છે, અને અઘાતી કર્મ છે એમાં પુણ્ય અને પાપ દેવ છે. તો હવે જયારે સમજો કે મને ભગવાનની પૂજા ભક્તિ કરવાનો ભાવ થયો, તો એ શુભ ભાવ કહેવાય કે અશુભ કહેવાય? શુભ છે, બરાબર, શુભ ભાવ છે. પણ એ જ સમયે મને મારા શરીર પ્રત્યે મોહ ભાવ છે કે નહીં, તો એ શુભ કહેવાય કે અશુભ? અશુભ કહેવાય. તો એટ અ મોમેન્ટ જીવને શુભ પણ છે ને અશુભ પણ છે. ખ્યાલ આવ્યો છે ને? હવે કેવળ જ્ઞાનમાં તો કોઈ એકને એક જ જીવને લઈ જાય આપણા માટે. સમજો કે મને હમણાં અહીંયા શુભ ભાવ થયો, પછી ઘરે જતા જ કંઈ ખાવાનું આધી મન થયું, સરસ સુગંધ આવ્યું ફૂડની, તો અશુભ ભાવ થયા કે? ખ્યાલ આવ્યો કે? તો કેવળ જ્ઞાનમાં કેવી રીતના જણાય છે કે ભાઈ હા, જો આ જીવને આટલા માટે શુભ ભાવ થશે, પછી અશુભ થશે, પછી આમ થશે, પછી તેમ થશે, બરાબર? આ તો સિમ્પલ વે ઓફ થિંકિંગ થયું. હવે એમાં કોમ્પ્લેક્સિટી વિચાર કરો કે જો એ જ જીવને આ સમયે આના રિલેટેડ શુભ ભાવ થશે, પણ આના રિલેટેડ અશુભ થશે. જેવી રીતના સમજો મને જીનેન્દ્ર ભગવાન રિલેટેડ શુભ ભાવ થાય, પણ શરીર રિલેટેડ અશુભ ભાવ થાય. હવે બીજા સમજો કે મને મારા બા પ્રત્યે કે એના પ્રત્યે બહુ મોહ છે, બહુ રાગ છે, એ અશુભ ભાવ થયા પાછળ, પણ મને જીનવાણી પ્રત્યે બહુ આદર ભાવ છે, એ પણ શુભ ભાવ થાય. તો જેટલા જ્ઞેય છે એના રિલેટેડ મારા કંઈક ને કંઈક ઇનબિલ્ટ એમ કે અબુદ્ધિપૂર્વકના ભાવો દર સમય ચાલુ છે કે નહીં? હવે આ તો એક સમય થયો, નેક્સ્ટ સમય, એના પછીનો સમય, એના પછીનો સમય, દર સમયે અનંત જ્ઞેયો પ્રત્યેના મારા અનંત ભાવો બધા કેવડી ભગવાનને એક સાથે જાણવા, ખ્યાલ આવે છે કે નહીં? હવે આ તો એક જીવની વાત થઈ, એટલે વિશ્વમાં કેટલા જીવો છે? એટલે આપણે અમુક પેલું પિક્ચર અમુક તમે જોયા હતા ને, હવે જ એક પિક્ચરમાં કંઈક સલમાન ખાનને ભગવાન બનાવી દે છે એવું કંઈક હતું ને, તો એની કહેવાનો મતલબ શું છે કે સમજો કોઈ સાધારણ વ્યક્તિને આવી રીતના બધું ખબર પડવા લાગે તો એને તો આમ કેટલો નોઈઝ જેવું લાગે ને કે અરે એક સાથે આમ બધું જણાય, બાપ રે કારણ ફોકસમાં એની છે. અને કેવડી ભગવાનને આટલું બધું એક સાથે જણાય છે પણ એમનું ધ્યાન એકે વસ્તુ તરફ નથી, એટલે એના માટે સૌથી પહેલા વિતરાગી થવું કમ્પલસરી છે, તો જ કેવળ જ્ઞાન પ્રગટ થાય. આ વિશ્વની વ્યવસ્થા જો, નેચર પણ કેટલી સરસ છે, નેચરની વ્યવસ્થા કેટલી ફર્સ્ટ ક્લાસ છે કે જે જીવ વિતરાગી થાય પોતાના આત્મામાં સ્થિર રહેવાની જેનામાં શક્તિ હોય એને જ આવી શક્તિ મળે કે કેવળ જ્ઞાન એને જ થાય. પહેલા કેવળ જ્ઞાન થઈ જાય તો એ સૌથી જગન્ય જીવ બની જાય, કેમ કે બધા જ જેટલો મોહ અત્યારના મને મારા જ્ઞાન જેટલું જણાય છે એના પ્રત્યે થાય છે, હવે એને એટલા અનંત જ્ઞેયો પ્રત્યે મોહ થઈ જાય, મોહ રાગ થઈ જાય કેવાય એમ સમજો, તો એને એટલા વધારે કર્મો બંધાય હવે ક્યાં જાય? હવે સાતમી નરક થી નીચે હજી કઈ જગ્યા કરી એના માટે, ખ્યાલ આવે ને? ચાલો તો જો ક્યાં સુધી પહોંચ્યા આપણે, કે કેવળ જ્ઞાન સર્વદ્રવ્ય રૂંકી ત્રિકાળવર્તી અનંત પર્યાય લોકો અક્રમશે એક હિ કાલને જાણતે હૈ, વહ જ્ઞાન સહજ બિના ઈચ્છા કે જાણતા. જેવી રીતના આપણે તો કોઈ વસ્તુને જાણવું હોય તો ઉપયોગ મૂકવો પડે, ચાલે ને? સમજો આપણે કહીએ કે ભાઈ ઓલું વિચાર કરો તો જરાક, ભાઈ તારા ઓલા ફ્રેન્ડનું નામ શું જરાક વિચાર કરો, તમારે વિચાર કરવો હોય તો યાદ આવે છે. હા, એનું કેવળ જ્ઞાન રહ્યું, મહેનત નથી, સહજ જાણે, બધું સહજ જણાય જ છે નિરંતર. કેવળ જ્ઞાનને એસી શક્તિ હૈ કે અનંતાનંદ લોક અલોક હો તો ભી ઉને જાણને મેં કેવળ જ્ઞાન સમર્થ હૈ. જો આનો પણ વિચાર કરો કે સમજો કેવળ જ્ઞાન ડાયરેક્ટલી, સમજો હું કેવળ જ્ઞાની થઈ જાઉં તો હું આ લોકાલોકને તો જાણું છું બરાબર, પણ સાથે આ લોકમાં બીજા અનંત સિદ્ધ ભગવાન પણ છે ને, તો હું આ લોક અને અલોકને તો જાણું છું પણ જે અનંત સિદ્ધ ભગવાન જે વસ્તુને જાણે છે એને જો હું ન જાણું તો અધૂરું થઈ ગયું ને જ્ઞાન, એટલે આ લોકમાં એવી એક વસ્તુ છે જેને હું કેવળ જ્ઞાની જાણતા નથી એમ થઈ ગયું ને, તો એમ પણ નહીં. એટલે આ લોકમાં જેટલા અરિયંત સિદ્ધ ભગવાન છે, જેટલા બીજા કેવળ જ્ઞાની પરમાત્મા છે, એમને જે જણાય છે એ પણ આ ભગવાન જાણે છે, ખ્યાલ આવ્યો કે નહીં? એટલે સમજો કે અનંત ભગવાનના એમ સમજો મિરર છે, એ મારા મિરરમાં લોકાલોકો રિફ્લેક્શન થયું, પણ બીજા અરિયંત ભગવાનના કેવળ જ્ઞાનમાં જે લોકાલોકનું રિફ્લેક્શન થાય છે એનું પણ રિફ્લેક્શન આ મિરરમાં થાય છે, ખ્યાલ આવ્યો કે નહીં? આપણે લોજિક આપીએ ને કે ભાઈ અનંત લોકાલોક હોત તો પણ કેવળ જ્ઞાની જાણી લો, તો કેવી રીતના પ્રૂવ થાય? કે જો આવી રીતના પ્રૂવ થાય કે અનંત સિદ્ધ ભગવાન છે જે એમ સમજો કે આ લોક જુદો, હવે મહાવીર ભગવાનના કેવળ જ્ઞાનમાં જે લોકાલોક જલકે છે દેટ ઇઝ અ સેકન્ડ લોકાલોક, ચોવીસો ભગવાનના કેવળ જ્ઞાનમાં જે જલકે છે તે 24 લોકાલોક થયા, હવે આ ભગવાને બધા જ લોકાલોકને જાણવા તો એનું જ્ઞાન પૂરું થાય કે નહીં? ચાલ આવે કે નહીં? તો જો એટલે કહે છે કે અનંતાનંત લોકાલોક હો તો બી એને જાણને ને કેવળ જ્ઞાન સમર્થ હૈ. તો જો આ વિશેષ સ્પષ્ટતા કે લીએ અધ્યાય 1 પરિશિષ્ટ 5 મેં બડે મહત્વપૂર્ણ હૈ, એમાં જે ડિટેલ્સ છે એ તમે હોમવર્ક કરી દેવાનું છે. જો આગળ જઈએ, શંકા, કેવલી ભગવાન કે એક હિ જ્ઞાન હોતા હૈ કે પાંચો જ્ઞાન હોતે હૈ? મતી શુદ્ધ અવધિ મને પર્યાય કેવો પાંચ જ્ઞાન છે, તો કેવળી ભગવાનને જો પૂરેપૂરું સામર્થ્ય છે એમને તો પાંચે જ્ઞાન હોવા જોઈએ ને, તો કેટલા જ્ઞાન હોય એમને? એક જ જ્ઞાન. કેવી રીતના જો ઉત્તર આપે છે, પાંચો જ્ઞાનો કા એક હિ સાથ રહેના નહીં માના જા સકતા, ક્યોંકી મતિ જ્ઞાનાદિ કે આવરણીય જ્ઞાન હૈ જે મતિ જ્ઞાન છે તો સામે મતિ જ્ઞાનાવરણ કર્મ ઉભું છે આ મતિ જ્ઞાન એકચ્યુઅલી અધુરું જ્ઞાન છે તો કેવડી ભગવાને અધુરું જ્ઞાન પણ હોય ને પૂરું પણ હોય એમ કેવી રીતના બને એને તો પૂરેપૂરું જ્ઞાન અને કેવડી ભગવાન હવે કોઈ જ્ઞાનાવરણ કર્મ જ બચ્યા નથી તો મતિ જ્ઞાન હજી બચ્યું છે એમ કેવી રીતના આપણે માની શકીએ ખ્યાલ આવે છે ને એટલે એમને એ પાંચે બાકીના ચાર જે કર્મ આધીન જ્ઞાન છે એવા એમને હોતા નથી એમને તો બસ એક કેવળ જ્ઞાન જ હોય તો જો ક્યોથી મતિ જ્ઞાનાદિ આવરણીય જ્ઞાન હૈ કેવલી કેવળ જ્ઞાની ભગવાન ક્ષીણ આવરણીય હૈ ક્ષીણ આવરણીય એટલે કે એમને તો બધા આવરણ ક્ષીણ થઈ ગયા છે इसलिए भगवान के आवरणीय ज्ञान का होना संभव नहीं है क्योंकि आवरण के निमित्त से होने वाले ज्ञानों का आवरण का अभाव होने के बाद रहना हो सकता है ऐसा मानना न्याय विरुद्ध है એટલે સમજો કે મતિ જ્ઞાનાવરણ કર્મ છે હવે મતિ જ્ઞાનાવરણ કર્મ નો નાશ થઈ ગયો તો મતિ જ્ઞાન રે કે નો રે કે નો રે કેમકે હવે કેવળ જ્ઞાન થઈ ગયું એટલે બેઝિકલી આપણે મેથેમેટિક્સ નો સેટ થિયરી ભણ્યા હતા ને વેન ડાયગ્રામ બનાવતા હતા ને તો એક મોટું સર્કલ છે એક નાનું સર્કલ છે તો જે ચાર જ્ઞાન છે ને એને સમજો નાના નાના સર્કલ છે મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન અવધિ જ્ઞાન મને જ્ઞાન એ એકબીજાથી ઓવરલેપ થતા નથી ચારે જુદા જુદા છે પણ કેવળ જ્ઞાન કેવું છે કે બધાને ઓવરલેપ થાય છે ઇટ ઇઝ એન આઉટર સર્કલ એમ સમજો તો જેને હવે કેવળ જ્ઞાન ખીલી ગયું તો એને બીજા બધા જ્ઞાનની શું જરૂર એને તો ઓટોમેટિકલી એ બધું છે જ એમ સમજો ક્યાંક ક્યાંક અમુક શાસ્ત્રમાં તો એમ પણ કહે છે કે બાકીના ચાર જ્ઞાન એ કેવળ જ્ઞાનનો અંશ છે ખ્યાલ આવે છે ને તો અંશ એટલે શું કે એમાં કેવળ જ્ઞાન જેવું જ છે એમ નહીં પણ બીકોઝ કેવળ જ્ઞાન ઇઝ વિશાળ જ્ઞાન તો એમાં ઓલા બધાનો સમાવેશ થઈ જાય છે ધવલા પુસ્તક છ પૃષ્ઠ 29 મતિ આદિ દોનો કા આવરણ કેવળ જ્ઞાનાવરણ કે નાશ હોને કે સાથ હી સંપૂર્ણ નષ્ટ હો જાતા હૈ દેખો સૂત્ર કી ટીકા જે પાછળ આવશે આપણ નાશ કહે એક હી સાથ સર્વથા જાણને કી એક એક જીવ મે સામર્થ્ય હૈ જો હવે આને આપણે સમરાઈઝ કરીએ કે આ બધું ભણીને આપણને ફાયદો શું થયો કે કેવળ જ્ઞાન ભણીને શું બેનિફિટ તો જો સૂત્ર કા સિદ્ધાંત મેં પર કો જાણું તો મેં બડા કહેલા એસા નહીં કિંતુ મેરી અપાર સામર્થ્ય અનંત જ્ઞાન ઐશ્વર્ય રૂપ હૈ આજે કેવળ જ્ઞાન ને પ્રગટ કરવાની તાકાત કેના માટે કેવળ જ્ઞાન તો એક ખાલી પર્યાય છે પણ એવી પર્યાય રૂપ પ્રગટ કરવાની તાકાત જ્ઞાન ગુણમાં છે અને જ્ઞાન ગુણ કોની કોની પાસે છે બધા જીવ પાસે છે એટલે બધા જ જીવમાં આવી તાકાત છે કે બધા કેવળ જ્ઞાન ને પ્રગટ કરી શકે આપણે લાસ્ટ ટાઈમ જેવી રીતના જ વાત કરી કે ભાઈ જે કેવળ જ્ઞાન નું સ્વરૂપ જાણે છે એની છાતિયા એટલી પોળી થઈ જાય ને એને હવે કોઈ વસ્તુની ચિંતા જ ન રહે એને કોઈ વસ્તુની ચિંતા ન રહે કે ભાઈ મારું કઈક આમ થઈ જશે તેમ થઈ જશે મને આ ન જણાવ્યું પેલી સિરિયલ માં શું થશે આગળ ખ્યાલ આવે છે ને અરે કેવળ જ્ઞાન માં બધું જાણે હવે એના કોઈ પાપ ભાવ ન રહે જો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે વિચાર કરજો જનરલી પાપ ભાવ છે ને જીવ એકલામાં કરવા માંગતો હોય કેમ એકલામાં કરવા માંગે છે કે ભાઈ કોઈ બીજું જોવે નહીં અરે પણ જીનેન્દ્ર ભગવાન જોવે છે એનું શું સમજો આપણે ખોટું એક્ઝામ્પલ છે પણ સમજો કે આપણે કપડાં ચેન્જ કરવા હોય તો શું કરીએ આપણે કે બધી બારીઓને બધું બંધ કરી દઈએ કે ભાઈ કોઈ જુએ નહીં અરે પણ જે અનંત જીનેન્દ્ર ભગવાન જોવે છે એનું શું ખ્યાલ આવે ને એટલે આપણી અંતરમાં જે પાપના ભાવ પ્રગટ થઈ રહ્યા છે એ ભલે કોઈ બીજાને આપણા પરિણામ દેખાતા નથી પણ જીનેન્દ્ર ભગવાનને તો દેખાય છે ને એમના કેવળ જ્ઞાનમાં જણાય છે કે નહીં હવે એ સાક્ષીભૂત ત્યાં ઉભા હોય તો આપણને એવા ભાવ જ ન થાય મંદિરમાં આવીને આપણને કોઈ ભાવ થાય ખરાબ કેમ ન થાય અરે કેમ કે સામે સાક્ષાત જીનેન્દ્ર ભગવાન બેઠા છે ખ્યાલ આવે છે ને એવી રીતે અહીંયા આનંદ સિદ્ધ ભગવાન બેઠા છે મને જુએ છે તો હવે આપણને એવા ભાવ કેવી રીતના થાય ખ્યાલ આવે ને તો જો આવો વિચાર કરે ને તો જીવને ઓટોમેટિકલી બધા પાપ ભાવ દૂર થઈ જાય શક્તિઓ એને જીવને મહિમા પોતાની આવે, ભલે બહારમાં પાપને બધું દૂર જાય છે તો એ મામૂલી વાત છે, પણ એ જીવને પોતાની મહિમા આવે. એટલે આવું કેવળ જ્ઞાન પ્રગટ કરવાની શક્તિ મારામાં છે, મારામાં આવી શક્તિ છે. હવે હું કોઈ પામર જીવ નથી. સમજો આપણી પાસે કઈ પૈસા ના હોય, સાવ ગરીબ હોય, અને એને કોઈ બિલમાં 5 કરોડ રૂપિયા આપી જાય તો શું થાય? હવે એને અંદરથી કેવું ચડે? અરે હવે હું કઈ ગરીબ નથી. એમ આ જીવને અંદરથી એવો મહિમા આવે છે, હું કઈ પામર નથી, હું કેવળ જ્ઞાન પ્રગટ કરી શકું એવી શક્તિ મારામાં. ખ્યાલ આવે ને? તો જો મેં પર કો જાણું તો મેં બડા કહેવાઉં એસા નહીં હૈ, કિંતુ મેરી અપાર સામર્થ્ય અનંત જ્ઞાન ઐશ્વર્ય હૈ, ઇસલિયે મેં પૂર્ણ જ્ઞાન ધન સ્વાધીન આત્મા હું. જો કેવળ જ્ઞાનમાં જ પાછું અટકી ન જવું, બહુ ઇમ્પોર્ટન્ટ છે, ત્યાંથી આગળ વધીને આત્મા સુધી પહોંચ્યું. કેમ કે કેવળ જ્ઞાન તો એક પર્યાય છે, અને ગુણમાં બી ખાલી જ્ઞાન ગુણમાં અટકી નહીં જવાનું, પણ આવી શક્તિ મારામાં છે એમ કરીને પોતાના આત્મા દ્રવ્ય પર લાવ્યું ઓલવેઝ. તો એસા પૂર્ણ જ્ઞાન ધન સ્વાધીન આત્મા મેં હૈ, ઇસ પ્રકાર પૂર્ણ સાધ્ય કો પ્રત્યેક જીવ કો નિશ્ચય કરના ચાહીએ. આપણે કરવા યોગ્ય વસ્તુ શું છે? આ બધું સમજીને, આ બધું વાંચ્યું, આવો જીવ હું છું એવો જ્યાં એને નિર્ણય થાય જીવને, તો એને પોતાની મહિમા આવે ને તો તમને દર્શન પ્રાપ્ત થાય. આપણે ધર્મનો કોઈ એક એમ કે ડિલિવરેબલ એક ઓબ્જેક્ટિવ હોય તો શું છે? કે તમને દર્શન પ્રાપ્ત થયું. અને કેવી રીતના થાય? જીનેન્દ્ર ભગવાનની મહિમા આવે કે આ શુભ ભાવ કરીએ કે કઈ શાસ્ત્ર ભણી લઈએ એનાથી ન થાય, અંદરથી પોતાને આત્માની મહિમા આવવી જોઈએ. દેટ ઇઝ અવર મેજરમેન્ટ યુનિટ. ખ્યાલ આવે ને? આપણે આપણે ધર્મમાં આગળ વધીએ છીએ કે નહીં, મેજર કેવી રીતના કરવું? આપણે ગુરુદેવજીના પ્રવચન સાંભળીએ છીએ આટલા વર્ષોથી, ચલો આટલા વર્ષોથી 7 વર્ષથી મંદિરમાં તો આવીએ છીએ ને, 8મું વર્ષ થયું હવે મંદિરમાં આવીએ છીએ, પાઠશાળા ભણીએ છીએ, જુદું જુદું કંઈક જુદા જુદા સ્વાધ્યાય કરીએ છીએ, તો આગળ વધીએ છીએ કે નહીં? કેવી રીતના ખબર પડે? ખબર એવી રીતના પડે કે મને અંદર આત્માની મહિમા આવે છે. એક જ કારણ, કેટલું જ્ઞાન વધ્યું ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, અંદર આત્માની મહિમા કેટલી વધી દાટે જતા. ખ્યાલ આવ્યો? તો જો આવી રીતે આ કેવળ જ્ઞાનનું સ્વરૂપ આપણે જોયું, આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. હવે એક બે ગાથાઓ જે આપણા જો તત્વાર્થ સૂત્રના પહેલા અધ્યાયમાં હજી 4 સૂત્ર આપણા, 3 સૂત્ર બાકી છે, 32 સૂત્ર છે, નહીં સોરી 33 સૂત્ર છે. હવે 4 સૂત્ર બાકી છે, આગળના સૂત્રોમાં કન્ટેન્ટ હજી વધારે છે. અચ્છા, નેક્સ્ટ 1-2 છે એ હજી જ્ઞાન ઉપર જ છે, એ આપણા નેક્સ્ટ ક્લાસનું લગભગ થઈ જશે. પછી આગળ હજી જરા વિશેષ છે એને આપણે સ્ટડી કરીશું. ચાલો સૂત્ર લઈએ. નિજ નિધિ નિજ મેં બતાઈ બોલો, અનેકાંતમય દ્વાદશાંગી જીનવાણી માતાનો જય હો, આપણા પરમ ઉપકારી સુકાન ગુરુદેવનો, પ્રશમૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જય હો, ધર્મનો જય હો.